કેટલો ક્ષુદ્ર આવેશ આવી જાય જેની કોઈ જ કિંમત નથી. અને આગળ ચાલીને કહે છે, મૂર્ખાઈ ભરેલા કજિયા. આ કજિયાની પછવાડે કોઈ તત્વ છે? કાંઈ નથી કાંઈ. અને આંધળો રોષ, ક્રોધ પણ કેટલો ખોટો, કેટલો અસ્થાને આવી જાય. અક્કલ વગરનો અહંકાર અને હાસ્યાસ્પદ લોકેશણા. જગત મારો સ્વીકાર કરે, જગત મારી વાહ વાહ કરે. મારા પ્રભુદાસભાઈ બેઠા છે ને અહીંયા. જગત મારો સ્વીકાર કરે અને જગત મારી વાહ વાહ કરે એના માટે આયુષ્ય ખર્ચ્યું, અને જગત પતિ મારો સ્વીકાર કરે એના માટે શું કર્યું? ઓહો, જુઓ તો ખરા કેવી લોકેશણા છે આપણામાં. આ લોકેશણા એ આપણને ખરેખર દરિદ્ર બનાવી દીધેલા છે. ને 42 મનોરંજન. આપણા મનોરંજનમાં કોઈ તાત્વિકતા સાત્વિકતા નથી. અને એ મનોરંજનને કારણે શું થાય છે? જીવન આખું પ્રદૂષિત થાય છે. તો આ રસની જેમ વાત આપણે કરી એમ અરિયન પરમાત્માનું એક આપણને વચન છે કે મારું અનન્ય ભાવે, અનન્ય ભાવે એટલે જ્યારે પણ તમે મારું નામ લ્યો ત્યારે અનન્ય, બીજા કોઈનો પણ વિચાર ન આવે એને અનન્ય ભાવ કહે. મારું અનન્ય ભાવે જે ચિંતન કરે છે તેની ચિંતા હું કરું છું. મારું અનન્ય ભાવે જે ચિંતન કરે છે તેની ચિંતા હું કરું છું. મારું અનન્ય ભાવે જે સ્મરણ કરે છે તેને હું શરણ આપું છું. શરણ એટલે શું? સ્મરણ. સ્મરણમાં નમોરી અંતાણમ આવી ગયું, બીજા કોઈ પણ વિચાર ન આવે ત્યારે શરણ સ્વાભાવિક રીતે મળી જાય છે. અને મારું અનન્ય ભાવે જે ધ્યાન કરે છે તેનું ધ્યાન હું રાખું છું. આ ત્રણ વસ્તુ. અરિયન પરમાત્માનું ચિંતન કરે એની ચિંતા પ્રભુ કરે, અરિયન પરમાત્માનું સ્મરણ કરે એને પ્રભુ શરણ આપે, અને અરિયન પરમાત્માનું ધ્યાન કરે એનું ધ્યાન પ્રભુ રાખે. જંબુવીજી મહારાજ સાહેબ ફરીથી આ કેવું પડે, આખા જીવનના દીર્ઘ સંન્યાસ પર્યાય પછી કહે છે કે પહેલા હું ભગવાનનું ધ્યાન રાખતો હતો, હવે ભગવાન મારું ધ્યાન રાખે છે. ઠેઠ બદ્રી કેદારથી પગે ચાલીને શિખરજી પહોંચી ગયા. 2000 કિલોમીટરનો વિહાર પગે ચાલીને કર્યો, અને કે આખા હિન્દુસ્તાનનું પરિવ્રાજક પર્વ કરીને પહોંચ્યા. સાહેબ તકલીફ ન પડી કે ભગવાને એટલું બધું ધ્યાન રાખ્યું ખબર ન પડી કાંઈ કે? તો આ ધ્યાન રાખે છે એવી શ્રદ્ધા હોવી જોઈએ કે આ મારું અંતિમ શરણ્ય સ્થાન આ રીતે છે. તો આ રીતે એક નમોરી અંતાણમની આરાધનામાં પરમેષ્ટિઓ પોતાના સ્વરૂપનું દાન આપે છે, સ્વરૂપનું દાન આપે છે. પ્રશ્ન માત્ર એક જ છે કે આપણે આપણું લક્ષ્ય બાંધવું જોઈએ. લક્ષ્ય જો નથી અને ઔપચારિક રીતે આપણે આ બધી આરાધના કરીએ અને આ આરાધનાના પ્રતાપે મને સંસારી તૃષ્ણાઓ તૃપ્ત થાય એવી ભાવના હોય તો કહે છે કે આ તમારી આખી આરાધના વિફળ છે. માટે ત્રણ વસ્તુ કહીને આજે પૂરું કરવું છે. અભિપ્સા કેવી, કે એ અભિપ્સાની જ્યોત કોઈ દિવસ ઢીલી ન પડે. મારે આ માનવ ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જ આ દેહ છોડવો છે. બોલા નિર્ણય કરશું બધા વતી? સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વગર આ દેહ છોડવો નથી. ચબીલભાઈ કે શું બરાબર છે? આ એક અભિપ્સા હોવી જોઈએ કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વગર આ દેહ છોડવો નથી. આ પહેલી વાત. અને સમ્યક દર્શનની આડે આવતી તમામ મારી નબળાઈઓને મારે દૂર કરવી છે. અભિપ્સા, અભિપ્સા પછી પરિત્યાગ. જો પ્રત્યેકના જીવનમાં પોતપોતાની નબળાઈઓ હોય છે. મારી નબળાઈ જે હશે એ આપની ન હોઈ શકે. કોઈને ખાવાની નબળાઈ, કોઈને જોવાની નબળાઈ, કોઈને ધનની નબળાઈ, અનેક પ્રકારની નબળાઈઓ આપણા જીવનમાં છે. એને કોઈ બતાવવા માટેનો એક્સરે કે કોઈ ડાક્ટરની ક્લિનિક નથી. આપણી નબળાઈ આપણે જાણી અને એને સ્વેચ્છાએ પુરુષાર્થથી દૂર કરવાની છે. એ દૂર થઈ ગઈ તો માનજો કે આપણે પહેલું કામ જે છે અભિપ્સા, સમ્યક દર્શનની પ્રાપ્તિ એ પૂરી થાય, પછી પરિત્યાગ, અને પછી શું કરવાનું છે? શરણાગતિ. શરણાગતિ એ અંતિમ આરાધના છે. ચારિત્ર પદ નું પર્યવસાન શું છે? તો કે એસો પંચ નમુકારો સવપ્પાઓ પણ આસો, પાંચે પરમેષ્ઠીઓને મન વચન અને કાયાથી નમસ્કાર થવા એ ઊંચામાં ઊંચું ચારિત્ર છે. તો એ શરણાગતિ આપણે પ્રાપ્ત કરી લઈએ. અભિપ્સા, પરિત્યાગ અને શરણાગતિ આ ત્રણ જીવનના આપણા પાયા હોવા જોઈએ. અભિપ્સાનો અર્થ ઝંખના, માત્ર કુતૂહલ વૃત્તિથી સાંભળવું નહીં, માત્ર જિજ્ઞાસા વૃત્તિથી આ સ્વાધ્યાયમાં ન આવવું, પરંતુ આ એક સ્વાધ્યાય દ્વારા હું એક ડગલું આગળ જઈશ મારી સાધનામાં, આરાધનામાં. એક અઠવાડિયામાં આટલો ખોરાક જે મળ્યો એને પચાવતા 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 હું આવતે રવિવારે હજી પણ આગળ જઈશ. અને આમાં એકમાત્ર નિર્મળ આનંદ રહેલો છે, કોઈ કંટાળો નથી. નમસ્કાર મંત્રની આરાધના કરો એમાં કોઈ જ કંટાળો નથી, પણ આપણો સમય આપણે આપવો જોઈએ. એ સમય આપવો તો કહે છે કે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે આગળ જઈ શકીએ. તો આજે આટલી વાત કરીને આ નમસ્કાર મંત્રની ચેતના આપણે ચિનગારી આપણા અંતર જગતમાં પ્રગટ થાય અને નમસ્કારમય આપણું જીવન બની જાય. જુઓ, કોઈ સોગ્યું મોઢું કરીને, કોઈ બિનજરૂરી વૈરાગ્યનો અંચળો પહેરીને સંસારમાં રહેવાનો નથી, પણ સંસારમાં બનીને રહેવાનો નથી. દેહ ધારણ કર્યો, દેહના સંબંધો છે એને સ્વધર્મથી ચૂકવવાના છે, પરંતુ એમાં લેપાઈ જવાનું નથી. આ નમસ્કાર મંત્રનું અંતિમ ઐદમ પર્યાર્થ છે. નમસ્કાર મંત્રનો આરાધક સંસારમાં કેવી રીતે રહે, સંસારને પોતે કેવી રીતે જીતી જાય, જેમ આઠ રસને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં લઈ ગયા, એમ નમસ્કાર મંત્રના આરાધકના જીવનમાં સંબંધો કેવા હોય, સંબંધોની સાથે એનું વર્તન કેવું હોય, અને એ વર્તન સમ્યક હોય તો પછી સ્વરૂપ જગતમાં કેમ જઈ શકાય, એ આપણે આવતા રવિવારે જોઈશું કે સંબંધનું જગત અને સ્વરૂપનું જગત, ભગવાને બંને જગતને સાચી રીતે જીવવા માટે નમસ્કાર મંત્રમાં શું માર્ગ આપ્યો છે તે આપણે જોશું. પાંચ મિનિટને માટે આપણું કરીને આપણે 12 નમસ્કાર ગણીને આપણું પૂરું થશે. જા 5 મિનિટનો. જેટલો પણ સ્વાધ્યાય કરીએ તે અપૂરતો જ છે, કારણ કે એના જે અર્થોનું પ્રાગટ્ય છે એ ગણધર ભગવંતો પણ સંતોષકારક રીતે પૂરું કરી શક્યા નથી. આપણું કાર્ય માત્ર નમસ્કાર મંત્રમાં આપણું ચિત્ત લાગી જાય તેટલા પૂરતી આ અનુપ્રેક્ષા કરીએ છીએ. કેન્દ્રનું કાર્ય નમસ્કાર મંત્રમાં ચિત્તને જોડીને તેનો જાપ કરવો, અને જાપ દ્વારા જે વિકાસના સોપાન છે તે આપણે સમજવાની કોશિશ કરવી. ગયા સ્વાધ્યાયમાં આપણે જપની 7 સંપત્તિ હેતવો યસ્ય જપઃ, જપની સંપત્તિની વાત કરેલી. સંક્ષિપ્તમાં જોઈએ તો મન પ્રહર્ષેણ, મનને પ્રસન્નતા આપ. આ જપ તમે કરો એટલે મનમાંથી ક્લેશ, ઉદાસીનતા, ઉદ્વેગ દૂર થઈ જાય. કેમ કે મહાપુરુષોનું નામ હંમેશા આ વસ્તુઓનું વિદારણ કરે છે. મન પ્રહર્ષેણ શૌચમ, શૌચમ એટલે શરીર અને મનની શુદ્ધિ થાય, શૌચમ. મૌનમ, મૌનમ એટલે શબ્દ રૂપ રસ ગંધમાં બહિર્મુખ જે ઇન્દ્રિયો ભટકતી હતી તે મૌન બની જાય, શાંત બની જાય. જાપનું આ મોટામાં મોટું ફળ છે કે જ્યારે પણ તમારા જીવનમાં ખૂબ વ્યગ્રતા હોય, ચંચળતા હોય, ત્યારે જાપ કરો તો આ બધી વસ્તુઓ તમને મળશે. તમે ગણતાની સાથે મળશે. જપો મન પ્રહર્ષેણ, મનની પ્રસન્નતા થાય. શૌચમ એટલે કે શરીર અને મનની શુદ્ધિ થાય. મૌનમ, મૌન એટલે કે ઇન્દ્રિયોનું મૌન. અપેક્ષાએ ઇન્દ્રિયો કેટલીક વાર આપણને ઉપદ્રવકારક છે અને એક વખત ઇન્દ્રિયને બહાર જવાની ટેવ પડી ગઈ એટલે એ ઇન્દ્રિયો બહાર જવા માટે જ ધક્કો મારે. શૌચમ, મૌનમ, મંત્રાર્થ ચિંતનમ, મંત્રનું ચિંતન કરાવે. આ મંત્ર શું છે, કેને હું નમસ્કાર કરું છું, એ મને શું મળશે એ કરે. અને પછી કહે છે અવ્યગ્રત્વમ, મનની ચંચળતા દૂર કરે. અનિર્વેદો, અખેદ થાય. અને પ્રશાંતિ, પરિપૂર્ણ રીતે મન વચન કાયાની શાંતિ થાય. આ તસ્ય જપ સંપત્તિ હેતવો. હવે આગળ ચાલીને મા નિશ્ચિતમાં કહે છે કે આ રીતે જપ કરનાર આરાધક, એ આરાધકના બહારના લક્ષણો કેવા હોય, આરાધકના લક્ષણો બતાવે છે સુરેશભાઈ. આરાધક કેવો હોય એનો પણ સુંદર મજાનો શ્લોક છે. તો ભાલે જિનાગના, આપણે તિલક કરીએ છીએ ને, શેના માટે કરીએ છીએ, સારા રૂપાળા લાગીએ એટલા માટે ને. પ્રભુ તારી આજ્ઞા હું સ્વીકારું છું. આજ્ઞા ચક્રમાં આજ્ઞા માનવાની છે. ભાલે જિનાગ્ના, ઓહો કેટલી બધી સુંદર વાત છે. જો આખું એક શ્રાવકનું જીવન આમાં આવી જાય છે. મંત્રનો આરાધક સૌથી પહેલા જપ સંપત્તિ હેતવો. આ જપ ગણનારને શું સંપત્તિ મળે છે. અને પછી આરાધક કેવો હોય, તો કે ભાલે જિનાગ્ના, ઓહો જેના ભાલ ઉપર જિનાગ્ના છે. આ આપણે તિલક કરીએ છીએ ને રોજ. તિલકનો અર્થ શું છે, પ્રભુની આજ્ઞા માથે ચડાવું છું. અને પછી મુખે સરસ્વતી, નમસ્કાર મંત્રનો ન જેની જીભ ઉપર આવે એની જીભ ઉપર કોઈ અપશબ્દ, ઈર્ષા, દ્વેષ એવી વાણી આવે જ નહીં. શ્રાવક અને શ્રાવિકાના મન જીભ ઉપર સરસ્વતી હોય એનો અર્થ શું છે, એ વાણીનો પણ ઉપયોગ પાણીની માફક સમજણપૂર્વક કરે, ફેંકાફેંક ન કરે, બહુ જ મિતભાષી હોય, બહુ જરૂર પૂરતું બોલે, તો એ પણ એક બહુ જબરજસ્ત વાત છે. મુખે સરસ્વતી, આ બીજો ગુણ. અને સરસ્વતી જેના જીભ ઉપર હોય એના ઉપર ન દુરુક્તમ સ્પૃહયેત, ન દુરુક્તમ બ્રુવયેત, જેના જીભે કોઈનું પણ સ્વપ્ને પણ ખરાબ ન બોલાય. આ બીજી એક આરાધકની નિશાની છે. અને પછી કહે છે હૃદયે દયા, હૃદયમાં દયા છલકાતી હોય, એને એટલી બધી દયાથી ભરેલું હૃદય હોય કે એને કોઈ પણ ઠેકાણે પોતાનો અહંકારની પ્રતિષ્ઠિત કરવાની વાત જ ન આવે. અને પછી આગળ હસ્તે દાનમ, એના હાથેથી દાન. તો દાન છે ને પૈસાનું નહીં, મૈત્રીનું, શુભ ભાવનું, સારા વિચારનું, વ્યવહાર કુશળતાનું. હસ્તે દાનમ. અને પછી તીર્થે પાદો, એના પગ ક્યાં પડે, તીર્થમાં પડે, એના પગલા તીર્થમાં પડે. અને પછી કહે છે શરીરે શીલમ, જેનું શરીર શીલ વંતી સુગંધી વાળું હોય. આ શરીરે શીલમ, આના કરતા ઊંચું શરીર આખા જગતમાં કોઈ જીવરાશિને મળેલું નથી. આપણે જેમ શરીરની અશુચિતાની વાત કરીએ છીએ એની સામે આ પણ જોવું જોશે કે શરીર, આ માનવ શરીર કરતા ઊંચું શરીર મોક્ષ પ્રાપ્તિ માટે કોઈને મળ્યું નથી. શરીરે શીલમ, પણ કેવું હોય, શીલથી મઘમકતું હોય, સંયમી હોય, જેના જીવનમાં શીલ આમ કણે કણ પ્રગટ થતું હોય. શીલ એની આંખમાં અમી હોય, એની આંખમાં નિર્મળ પ્રેમ દ્રષ્ટિ હોય, નિર્ભ્રાંત દર્શન હોય, શરીરે શીલમ. આ આરાધકના લક્ષણ કહે છે. આપણે ક્યાં છીએ નક્કી કરવું પડે આપણે, પણ આરાધકના લક્ષણ કહે છે. અને પછી કહે છે ભાવે સમર્પણમ, જે ભાવ જે છે એનો પરિપૂર્ણ અરિયન પરમાત્માને સમર્પિત થયેલો છે. આ સાત લક્ષણ નમસ્કાર મંત્રના આરાધકના કયા, આપણે ફરીથી જોઈ જઈએ. કેટલીક વાર લાગે કે રોજ થર્મોમીટરથી આ જોવું જોઈએ કે આપણે ક્યાં છીએ, કે તો કે ભાલે જિનાગ્ના, જિનાગ્નાને શિરોવંધ્ય ગણે, મુખે સરસ્વતી, હૃદયે દયા, હસ્તે દાનમ, તીર્થે પાદવ, તેનો પગલા તીર્થમાં જ પડે, અને શરીરે શીલમ, અને ભાવે સમર્પણમ, મહા આરાધકમ ઉચ્યતે. આ કેવી સુંદર બધા સાત અક્ષરમાં એને આરાધકનું આખું જીવન કહી દીધું. જે બોલી કુંડલી મૂકે ને એમાં કુંડલી મૂકી દીધી. નમસ્કાર મંત્ર નો આરાધક એની કુંડલીમાં આ સાત વસ્તુઓ છે કે નહીં, ઉચ્ચની છે, ઉચ્ચના ઘરની છે કે નીચના ઘરની છે. લાગે ઓહો આ મહાપુરુષોએ શું આપણા પર ઉપકાર કર્યો છે. સાત શબ્દમાં આરાધકનું જીવન એને વ્યાખ્યામાં સમાઈ દીધેલું છે. એટલા માટે ચાર પ્રકારની આરાધના શાસ્ત્રકાર ભગવંતોએ નમસ્કાર મંત્રને ગણતા કરવાની કહી છે. કઈ છે? તો કે પેલી તનુ પૂજા, તનુ પૂજા ભગવાનની પૂજા, ભગવાનના અંગની પૂજા એ તનુ પૂજા છે. એ પણ એક દ્રવ્ય પૂજાનો એક સુંદર પ્રકાર છે. કેમ કે આરાધનામાં પ્રભુની પૂજા સાથે જેટલો વખત ઓતપ્રોત થવાય છે એટલો વખત તમે આગમથી સાક્ષાત અરિહંત છો. અરિહંત બનીને અરિહંતની પૂજા થાય છે, જિનેશ્વર બનીને જીર્વશની પૂજા થાય છે, તનુ પૂજા. અને પછી આવે છે ગુણ પૂજા, પ્રભુમાં રહેલા ગુણો, એ ગુણોની પૂજા કરવાની છે. એ પૂજા કેવી રીતે થાય? એ ગુણોને યાદ કરી કરીને એ ગુણ મારામાં આવે એવી અભિલાષા વ્યક્ત કરવી, આપણે આગળ જોશું. અને પછી આવે છે તત્વ પૂજા. તત્વ પૂજા એટલે પ્રભુએ બતાવેલા શાશ્વત તત્વોને સદહવા, પ્રભુએ બતાવેલા શાશ્વત તત્વોને જીવનમાં જીવવા. પેલી તનુ પૂજા, પછી ગુણ પૂજા, તત્વ પૂજા, અને પછી પ્રતિપત્તિ પૂજા. પ્રતિપત્તિ એટલે પ્રભુની આજ્ઞાની શરણાગતિ રૂપ પૂજા, પ્રતિપત્તિ પૂજા. આ ચાર પૂજા એક નમસ્કાર મહામંત્રમાં આવી જાય છે. તનુ પૂજા કેવી રીતે? તો કે નમો અરિયંતાણમમાં જ્યારે નમો બોલો છો કાયાનો સંકોચ થાય છે, સન્માનનું દાન થાય છે, તો એ દાન આવી ગયું. કેમ કે નમસ્કાર કરો છો મન વચનને કાયા સંકોચાઈ જાય છે. દ્રવ્ય સંકોચ એટલે કે કાયાનો સંકોચ થાય છે. કાયા જે બહિર્મુખ બનીને ઉપદ્રવકારી બનતી હતી એ સંકોચ થાય છે, તનુ પૂજા થઈ. અને પછી આગળથી કહે છે કે નામ ગ્રહણ, પ્રભુનું નામ ગ્રહણ કરવું એ સન્માનનું દાનરૂપી ધર્મ છે. અને પ્રભુનું કાયાનો સંકોચ, પ્રભુની પૂજા કરતા આપણે કાયા જૈણાપૂર્વક રાખીએ એ શીલ છે, શીલરૂપી ધર્મ છે. ગુણનું શ્રવણ કરવું એ તપ છે, અને એમાં અંતરલીન થવું એ ભાવ છે. તો દાન, શીલ, તપ અને ભાવ ચારેય પ્રકારના ધર્મો એક નમસ્કાર મંત્રની આરાધનામાં પર્યાપ્ત રીતે આવી જાય છે. એટલા માટે કહે છે કે ભાવની ઉપસ્થિતિ કેમ જોવી? ડોક્ટર સાહેબ હોય બતાવવા જઈએ તો સૌથી પહેલા શું કરે? થર્મોમીટરથી માપે. નોર્મલ છે એમ નહીં, મને જોવા દે, પહેલા ટેસ્ટ કરવા દે. ડાક્ટર કે સૌથી પહેલા શું કરે? બ્લડ પ્રેશર માપે. એમ ભાવ જે છે, ભાવ, ભાવની ચકાસણી કેવી રીતે થાય? તો કે ભાવની ચકાસણી કોઈ બીજો અન્ય વ્યક્તિ કરી ન શકે. તમારે પોતે જ તમારો ભાવ ક્યાં છે એને ચેક કરવો જોઈએ. આ કંઈ બ્લડ પ્રેશર નથી કે ડાક્ટર માપી દેને ખબર પડે. ભાવનો અર્થ એ છે હું ક્યાં છું, મારા મન વચન અને કાયા ક્યાં છે. એ ભાવની પૂજા સ્વયં પોતે જ નક્કી કરવી પડે કે હું ભાવમાં ક્યાં છું, નીચે છું કે ઉપર છું. ઘણીવાર વચન ને કાયા નમસ્કાર મંત્રમાં જોડાયેલા હોય પણ ભાવ બીજે ક્યાંક હોય, અને છતાં પણ બહાર તો બહુ સારું લાગે, ઓહો કેટલું બધું સુંદર બોલે છે નમસ્કાર મંત્ર ઉપર, કેટલા બધા જાપ સુંદર કરે છે, પણ ભાવનો જો ઠેકાણું ન હોય તો મહાપુરુષો કહે છે કે એમાં અમે લાચાર છીએ, તમને નૌકાર ફળતો નથી. એટલા માટે આગળ ચાલીને કહે છે ભાવને તમે સ્વયં પોતે તમારે સાધવાના હોય છે. એ ભાવની ચકાસણી તમારે પોતે સ્વયં કરવાની હોય છે. તો દાન, શીલ, તપ અને ભાવ ચારે પ્રકારનો ધર્મ નમસ્કાર મંત્રમાં રહેલો છે. તો હવે કહે છે કે આમાં ઉત્તમ દાન કયું, ઉત્તમ શીલ કયું, ઉત્તમ તપ કયું અને ઉત્તમ ભાવ કયો. જો આ ઘણીવાર આ વસ્તુ જાણીએ ને આપણે, ત્યારે આપણને એમ લાગે કે મહાપુરુષોએ આપણને કેટલી ઊંચાઈ ઉપર મૂકેલા છે. ઉત્તમ દાન કયું? ડૉક્ટર સાહેબ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું ઉત્તમ દાન છે? શું કરવું? અમારે દીપચંદભાઈ ગાડી સાથે ઘણીવાર વાત થાય કે ભાઈ તમે આ દાન કરો છો મહિને દિવસે 2-5 કરોડનું, પણ એના કરતાં પણ ભગવાને એક દાનની એક ઉત્કૃષ્ટ હિમાલય જેટલી ઊંચી સ્થિતિ બતાવેલી છે. ઉત્તમ દાન કયું? આ શબ્દ સાંભળજો, આ શબ્દો છે ને આ સૂત્રાત્મક છે કે તૃષ્ણાની તૃપ્તિ એ ઊંચામાં ઊંચું દાન છે. તૃષ્ણાની તૃપ્તિ, બોલો તૃષ્ણાની તૃપ્તિ થઈ છે કે સાંભળીને હજી ક્યાંક જવું છે? તૃષ્ણાની તૃપ્તિ એ મોટામાં મોટી સખાવત છે. મોટામાં મોટી સખાવત કઈ? તો કે તૃષ્ણાની તૃપ્તિ. આપણે ત્યાં જે પરિગ્રહ પરિમાણનો નિયમ લેવામાં આવે છે, તમને ખબર છે એનું રહસ્ય શું છે? પરિગ્રહ પરિમાણ કંઈ લેતા નહીં હોય, અત્યારે કરવાની જરૂર જ નથી કાંઈ, પણ પરિગ્રહ પરિમાણનું એક એનું એનું એક ઊંચાઈ જોવાની છે. આ રામચંદ્ર સૂર્યસુરજી મહારાજ સાહેબે કીધેલું હતું આજથી મને 30 વર્ષ પહેલાં, કે તને ખબર નથી કે આ શું છે. કે શું છે? તો કે જેણે પણ પોતાના જીવનમાં પરિગ્રહ પરિમાણ લીધું એને જગત આખાની તમામ સંપત્તિ હેય છે. ઓહો, કેવડું મોટું દાન! દાખલા તરીકે માનો મેં અસત કલ્પનાથી માન્યું મને 5 કરોડ રૂપિયા થાય એટલે બસ છે, પણ 5 કરોડ સિવાયની જગતમાં સંપત્તિ કેટલી? કેટલી? અનંત ગણી. તો એ સંપત્તિને મેં ત્યાગ કર્યો. આ પરિગ્રહ પરિમાણની એક તાકાત છે. અને જેણે પણ પરિગ્રહ પરિમાણ લીધું છે જીનેશ્વરની સાક્ષીએ, એની એ પ્રતિજ્ઞા પરિપૂર્ણ રીતે થયા વગર છૂટકો નથી. દાખલો જૂનો છે, ટાટાનગરનો. ટાટાનગરના એક શ્રાવક એલ્યુમિનિયમના તપેલાની ફેરી ફૂટપાથ ઉપર કરતા હતા એ વખતમાં. આ બીજા વિશ્વ યુદ્ધ પહેલાની વાત છે. અને છતાં શ્રાવક હતા, દેશમાંથી આવેલો પણ શ્રાવક હતા. પોતાનો 5-10 રૂપિયા કમાઈને ધંધો કરતા હતા. પણ રવિવારને દિવસે મહાસતીજી પાસે વ્યાખ્યાન શ્રવણ કરવા માટે જાય, અને ખૂબ સુંદર મજાની વાતો વ્યાખ્યાનમાં તો આવે જ, જીન પ્રવચનનું શ્રવણ હોય એટલે. એટલે રવિવારે જબરજસ્ત એક ગર્દી હતી, એમાં એને થયું કે આટલી બધી સુંદર વાત કરે છે તો લાવને હું પરિગ્રહ પરિમાણ પણ લઈ લઉં. કે એટલે પોતે એકદમ છેલ્લો બેઠો હતો. આપણે ત્યાં સામાન્ય રીતે એવું હોય છે કે આવા જે ચિત્રેયા લોકો એને આપણે આગળ નથી બોલાવતા, સામ્યવાદમાં એને બોલાવવો જોઈએ, ઉઠાડવો ન જોઈએ. તો કે સાહેબજી મને પરિગ્રહ પરિમાણનું, આખી સભા ખડખડાટ હસવા માંડી કે હાંજ પડે 10 રૂપિયાની જેને કમાણી નથી એ પરિગ્રહ પરિમાણની વાત કરે, હાસ્યાસ્પદ લાગે ને? હાસ્યાસ્પદ લાગે ને? આપણને એવું પરિગ્રહ પરિમાણ લેવાનું કીધું નથી જમીલભાઈ કે જેથી કરીને આપણો પરિવાર ભૂખે રહીએ. વાહ, ધન્યવાદ મહાસતીજી, ગંભીર ધન્યવાદ. બોલો કેટલાનું રાખવું છે? તો લોકો સાહેબ 40 લાખ રૂપિયાનું આપો. એટલે પેલા ખડખડા રસવા માંડ્યા. 10 રૂપિયા રોજ કમાતો માણસ 40 લાખ રૂપિયાનું પરિગ્રહ પરિમાણ લેવા માટે ઉભો રહ્યો. ત્યારે એ મહાસતીજીએ આગમમાંથી કીધું, તમે જાણતા નથી, તમારા બધા કરતા એનો નંબર આગળ છે, કે 40 લાખ પછી બાકીની રહેલી તમામ સંપત્તિ એના માટે હેય છે. બન્યું એવું, યુદ્ધ ફાટી નીકળ્યું, એનો માલ કંઈક સ્ટીમરમાં આવવાનો હતો અને એના ભાવ એને 500 થી 700 ગણા ઉપજ્યા, અને 2 વર્ષમાં એનું પરિગ્રહ પરિમાણ પૂરું થયું. આ પરિગ્રહ પરિમાણની તાકાત છે. અને પછી તો પોતે એટલા બધા દાન ધર્મ કર્યો કે જેથી કરીને વાંધો ન આવી શકે. આ તો એક નાનકડી વાત છે, પણ એક ગંભીર બહુ પ્રશ્ન છે. આપણે એમાંથી તાત્કાલિક એવો કોઈ નિર્ણય લેવાની જરૂરત નથી કે આપણે પરિગ્રહ પરિમાણ કરવું જ જોઈએ, પણ ક્યાંક તો અટકો. આ પ્રદ્યુમ્ન સૂર્યજી કહેતા, ક્યારેક તો અટકો, ક્યાંક તો અટકો. આ માનવો હાથમાંથી પાણીની માફક વયો જાય છે. તો આ દાન, તૃષ્ણાની તૃપ્તિ એ મોટામાં મોટી સખાવત છે. અને શીલ ક્યું? શીલ ક્યું? તો કે પ્રાણી માત્રની રક્ષા કરવી એ ઊંચામાં ઊંચું શીલ છે. પ્રાણી માત્રનું શીલ ચારિત્ર ક્યું છે? જૈણા પૂર્વક મારું જીવન જીવીશ. જૈણા, જતના, એટલી બધી મોટી વાત છે. એ શીલ છે. મારા શીલને સુરક્ષિત કોણ રાખે છે? કે બીજાના જીવને હું રક્ષા આપું, તો એ શીલની વાત છે. અને તપ ક્યું? તપ શ્રેષ્ઠ તપ ક્યું છે? માસખમણ છે, વર્ધમાન તપની ઓળી છે. ક્યું શ્રેષ્ઠ તપ છે? તો કે જેણે પોતાના નામ અને રૂપનું વિસર્જન કર્યું, અહંકારનું જેણે વિસર્જન કર્યું, એ શ્રેષ્ઠ તપ છે. એને હું ખબર જ નથી પડતી, ક્યાંય કોઈને પણ અડતો નથી, કોઈને ખટકતો નથી, એ તપ છે. અને પછી કહે છે, એકમાત્ર સંકલ્પ વિકલ્પ સમાવીને અરિહંતના નામમાં સ્થિર થઈ જવું એ ઊંચામાં ઊંચો ભાવ છે. તો દાન, શીલ, તપ અને ભાવ એ ચારેની વ્યાખ્યા શાસ્ત્રકાર ભગવંતોએ આ કરી છે. અને એ આપણે આપણા જીવનમાં કેમ આવે એના માટે નમસ્કાર મંત્રના શબ્દો છે. જો આપણે ત્યાં એક જૈન ધર્મની વ્યાખ્યા એવી વિચિત્ર થઈ છે કે જૈન ધર્મ તો બહુ ત્યાગી, બહુ વૈરાગી, અમારા ભગવાન ખૂબ ત્યાગી હતા, અમારા ભગવાન એટલા બધા દુઃખો સહન કર્યા કે જેણે કર્મના કહેવાય ને કે ગોટલા ગોટલા ઉડાડી દીધા, કર્મના છોતરા ઉડાડી દીધા, કર્મને જીતીને ગયા. એમ કરીને આપણે એક જૈન ધર્મનું કેવું સ્વરૂપ આપ્યું, જાણે કે આ બહુ ત્યાગનો ધર્મ છે. પન્યાસી ભદ્રંગરવીજી મહારાજ સાહેબ કહેતા સાચી કે ત્યાગ નહીં, આ મહાદાનનો ધર્મ છે. સાધુ પદ, ઉપાધ્યાય પદ, સુરી પદ એ શું છે? તો કે ષડ જીવ નિકાય પ્રતિપાલ એવું પદ છે. માટે મહાદાન છે, જીવોને અભયદાન આપવું એ ઊંચામાં ઊંચું દાન છે. તો આ મહાદાનનો માર્ગ છે. તપ, ત્યાગ અને વૈરાગ્ય એ તો એના આનુષંગિક ભાવ છે. શરીર પાડી નાખવા માટે તપ કયો નથી, શરીરને સ્વસ્થ રાખવા માટે, શરીર તોફાન ન કરે માટે તપ છે. તો આ પણ એક બહુ મહત્વની વાત છે. જૈન ધર્મ એ તપનો ત્યાગનો ભરેલો છે એમ નહીં, જૈન ધર્મ મહાદાનનો ધર્મ છે. ઓહો, જૈન ધર્મની એક એક વ્યક્તિ એના જીવનમાં જીવોને અભયદાન આપવા માટે કરે છે. તો ત્યાગ એ તો આ મહાદાનની એક આનુષંગિક વૃત્તિ છે. તો આ રીતે તનુ પૂજા, તત્વ પૂજા, ગુણ પૂજા અને પ્રતિપત્તિ પૂજા, આ જે પૂજાઓ જો આપણા જીવનમાં આવી જાય તો આપણે માનવું કે નમસ્કાર મંત્રની આરાધના આપણે સાર્થક કરી છે. અને આવો નમસ્કાર મંત્રનો આરાધક, ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવતો આરાધક, એને ત્રણ વિશેષ પ્રકારના વિશેષણ આપવામાં આવ્યા છે. એ મહાકર્તા છે, મહાભોક્તા છે અને મહાત્યાગી છે. જો આ બિરુદ ક્યાંય નહીં મળ્યો, આ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ આવું નહીં આપી શકે. મહાકર્તા, પ્રાપ્ત કર્તવ્યો નિષ્કામ ભાવે કરે, મારી સ્વધર્મ જે છે, મારું કર્તવ્ય છે એ મારે કરી છૂટવા જેવું છે, મહાકર્તા છે. નિષ્કામ ભાવે મારો સ્વધર્મ હું જીવીશ, કેમ કે પૂર્વના કર્મકૃત કારણોને હિસાબે અત્યારે હું એક પ્રવૃત્તિમાં મુકાયેલો છું, પણ એને નિષ્કામ ભાવે કરો, મહાકર્તા બની જાઉં છો. કોઈ ફેંકી દેવાની વાત નથી, સંસારથી ભાગી જવાની વાત નથી. નિષ્કામ ભાવે પ્રાપ્ત કર્તવ્યોને કરવા, આ મહાકર્તા છે. અને પછી કહે છે મહાભોક્તા, તો શું છે? પ્રાપ્ત અવસ્થામાં જે કંઈ પણ પરિસ્થિતિ હોય, જે પણ અવસ્થા હોય, એને પ્રશાંત સમત્વ ભાગવે વેઠી લેવી, મહાભોક્તા છે. એને કોઈ ફરિયાદ નથી, એને સંસારમાં કોઈ પણ પ્રત્યે ફરિયાદ નથી, પોતે મહાભોક્તા છે. જે અમને મળ્યું બરાબર છે. આ મહાભોક્તા અને મહાત્યાગી એ શું છે? તો કે શરીરના કોઈ પણ કર્ણોને પ્રભુ આજ્ઞાની બહાર રાખવા નહીં, એ મહાત્યાગી છે. આ રીતે નમસ્કાર મંત્રનો આરાધક મહાકર્તા, મહાભોક્તા, મહાત્યાગી બને છે. આપણા બધા જ જીવનમાં આપણે જોશું તો આર્ત રૌદ્ર ધ્યાન વિશેષ કરીને બહુ પ્રગટપણે હોય છે. ડાક્ટર સાહેબ એનો બહુ સુંદર એક દાખલો પન્યાસી મારા સાહેબ આપતા કે પ્રાય કરીને તમે જ્યારે સામાજિક મિલનોમાં મળો ત્યારે પરસ્પર શું કરે, પરિસ્થિતિનો અસંતોષ વ્યક્ત કરે. બહુ ખરાબ છે પરિસ્થિતિ, જો એવું નથી. કામકાજ હમણાં ઢીલા છે, બહુ સારો, પણ અમે ક્યાં તારી પાસે કંઈ ફાળો માગ્યો છે? ઢીલા છે કે સારા, અમે ક્યાં કંઈ ફાળો લઈને આવ્યા છીએ? નહીં, પરિસ્થિતિનો અસંતોષ, આ આર્ત ધ્યાન છે. પોતે જે સ્થિતિમાં છે એમાં એને સતત અસંતોષ રહે, એ આર્ત ધ્યાન. અને પરિસ્થિતિને એના કરતાં બીજા નંબરના જે આરાધક હોય શું કે પરિસ્થિતિનો વિરોધ કરે, આવું ચાલે જ નહીં, આપણે કંઈ કરવું જ જોઈએ, રૌદ્ર ધ્યાન બની ગયું. પરિસ્થિતિને બદલાવવા માટે વિરોધ વ્યક્ત કરવો, વિરોધ કરીને ભેગા થઈને ચળવળ કરવી, એ રૌદ્ર ધ્યાન છે. અને પછી શું કે છે, પરિસ્થિતિનો સ્વીકાર કરવો, એ ધર્મ ધ્યાન છે. જે છે એ છે. જો મહાવીર સ્વામીનું મોટામાં મોટું આપણને એક ઉપલક્ષણ જો મળેલું હોય તો શું છે, પ્રકૃતિનો સ્વીકાર કર્યો. એને પ્રકૃતિનો ક્યાંય વિરોધ કર્યો નથી, જે કંઈ બન્યું એને સ્વીકારી લીધું. ક્યાંય કોઈ ઠેકાણે ભગવાને સ્વીકાર સિવાય કંઈ કર્યું જ નથી. સત્યાગ્રહમાં પણ સત્યનો આગ્રહ છે, અહીંયા તો નિરાગ્રહ વૃત્તિ છે. પ્રકૃતિને જે કરવું તે કરે, તો પ્રકૃતિનો સ્વીકાર એ ધર્મ ધ્યાન છે. અને પછી પ્રકૃતિ ઉપર પ્રભુત્વ એ શું છે, શુક્લ ધ્યાન છે. શુક્લ ધ્યાન પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મૂકે. હવે આને, આ ચાર વસ્તુઓને બહુ હળવી ભાષામાં લેવી છે આપણે. એટલે શું છે, પરિસ્થિતિનો અસંતોષ, એટલે શું છે, રોજ રડવાનું ચાલુ રાખે પોતાની ભાઈ એ બધું બરાબર નથી ને, આમ નથી ને, ઘરમાં બરાબર નથી ને, રડવાનું ચાલુ રાખે. માણસ જેવો તો મોટા ભાગના માણસોને મળવા જેવું જ હોતું નથી, એની સાથે વાતચીત તો થાય, જો વાતચીત થાય તો અડધી કલાક બગડી ગઈ, એટલું રડ રડ કહી રાખે કે આ બધું બરાબર નથી, આમ નથી. એટલે શું, હંમેશા રડવાની વૃત્તિ એ આર્ત ધ્યાન છે. અરે ભાઈ, તને પ્રતિકૂળતાઓની સામે તારી અનુકૂળતાઓનો તો વિચાર કર, તને કેટલી અનુકૂળતા મળેલી છે, પણ એ રડવાનું બંધ ન કરે. એમાંય જેમ જેમ શ્રીમંતાઈ વધે એમ શું કરે, યારો રડવા માંડે. અરે ભાઈ પણ તું રડે તો શું કામ, અમે ક્યાં તારા આગળ ફાળો લઈએ છે, ફાળો નથી કરવા. પણ એને એક જ ટીવ જે હોય ચારે બાજુમાં રડવા, બધું બરાબર નથી, બધું બરાબર નથી, રડે. પણ આના કરતાં એક ક્લાસ હજી ઊંચો છે, શું કરે, બીજાને રડાવે ત્યારે જ એને આનંદ આવે, એ રૌદ્ર ધ્યાન. બીજાને રડાવે ત્યારે એને શાંતિ થાય, ત્યાં સુધી એને શાંતિ ન થાય, રૌદ્ર ધ્યાન છે. અને પછી રડતાને છાનો રાખે એ ધર્મ ધ્યાન છે, અને રડવાનું કારણ દૂર કરે એ શુક્લ ધ્યાન છે. બોલો આમાંથી ક્યાં રહેવું છે, હવે કયો રડતા રહેવું છે, બીજાને રડાવવા છે, રડવાનું કારણ દૂર કરવું છે, શું કરવું છે? આ એક જુઓ તો ખરા જૈન શાસનની શું એક અમીર એક રીત છે આખી જીવનની. આ જો આપણા જીવનમાં આવી ગઈ તો કે છે આ નમસ્કાર મંત્ર એ આપણા જીવનમાં પરિપૂર્ણ રીતે ફળશે. તો એક માળા આપણે ગણીને આવો આરાધક ભાવ, હું પણ પ્રભુ આપના બતાવેલા આ લક્ષણોમાં હું આવી જાઉં એ ભાવથી 5 મિનિટને માટે આપણે સૌ નમસ્કાર મંત્રનો જાપ કરીએ. નમસ્કાર મંત્રનો સ્વાધ્યાય કરીએ એમ મૌનમાં રહેવાનું વધારે ગમે. શબ્દો સરી જાય અને માત્ર સ્વરૂપસ્થ બનીને નમસ્કાર મંત્રના શબ્દોના ગુંજનમાં કલાકો સુધી રહી શકાય એવી સ્થિતિ આવી શકે છે. કાયાથી નમન, વચનથી સ્તવન અને મનથી પરિણમન, આ નમસ્કાર મંત્રના ત્રણ ભાગ છે. કાયાથી નમન, દ્રવ્ય સંકોચ, પ્રભુ અનંતકાળથી આ કાયાએ તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અનેક ઉપસર્ગોને સામે ચાલીને નોતરા છે. આજે આ કાયાનો સંકોચ કરીને હું તારા ચરણમાં સમાઈ જાઉં છું. વચનથી સ્તવન નો અર્થ શું છે? પ્રભુના ગુણમાં લયલીન બની જવું. અને મનથી પરિણમન, મનથી પ્રભુના ગુણમાં આપણે હસ્તાંતર કરીને રૂપાંતર કરી દેવું. આખા એ નમસ્કાર મંત્રનો હાર્દ પંચમંગલ મહાશ્રુત સ્કંધ કયો છે. મંત્ર તો છે જ, પણ મંત્રની સાથે મંગલ પણ છે, જેનું ઉચ્ચારણ માત્ર મંગલને લાવી આપે. મંગલના મહાકેન્દ્રો છે, મંગલની ગંગોત્રી છે, મંગલની ગંગા છે. કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલમ. ઓહો, મહાપુરુષે શું કહ્યું છે? આ શ્રુત રૂપી ગંગાને હિમાલયમાંથી જેણે વહાવીને જગતના જીવોને આપી કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલમ વંદે શ્રી જ્ઞાત વંદનમ વિશ્વામ ભોજ રવિમ. તમે રવિ જેવા, અનસ સૂર્ય જેવા, તમને હે મહાવીર સ્વામી તમને હું નમસ્કાર કરું છું. શ્રુત ગંગા હિમાચલમ, તો આ નમસ્કાર મંત્ર એ શું છે? મંગલ અને કલ્યાણની ગંગોત્રી છે. ભાવ મંગલ છે, સ્વરૂપ મંગલ છે, સ્વયં મંગલ છે. જેને મંગલ પ્રાપ્ત કરવા માટેનો બહારથી કોઈ ઉપચાર કરવો પડતો નથી. આપણે મંગલનો ઉપચાર કરવો પડે. કઈ સારા કામે જતા હોય તો કુમારિકાને આગળથી કે જા તો જરા સામે આવજે, કે જાણે કે મંગલ એમાં ઉભું થઈ જાય ને, કઈ કઈ કે નહીં, જરા એમ કે છોકરીને મોકલો નાખવા પરથી પછી આવે એમ કે. અમારા પેલાના વખત એવું તો ભણવા જતા ત્યારે માજી એમ કહેતા ભાઈ ઉભી રે કે એ જરા છોડી જા, જા સામે જજે ભાઈ જજે સામે જજે. મંગલનો ઉપચાર કરવો પડે, બરાબર છે ને? કા ગાય મળે, કા સવારના પહોરમાં કોઈ મીઠું વેચવા વાળી રેકડી મળે, આ બધા મંગલ છે, એના મંગલ ચિહ્નો છે. પણ કેવા છે? ઉપચારથી કરેલા છે. જ્યારે અરિયન પરમાત્મા પાંચે પરમેશ્ઠીઓ કેવા છે? ગુણ સ્વરૂપ છે. એ ગુણ સ્વરૂપ હોવાને કારણે તમે એને નમસ્કાર કરો તો એક નમસ્કાર ગુણોનું હસ્તાંતર તમારામાં કરે છે. જેમ જેમ તમે પરમેશ્ઠીઓને નમસ્કાર ભાવ